તારીખ 24/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 866 અને 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 552.
દર્શન વર્ષે ઘટાડે છે અને દર્શન મોડવાનો ભાગ ઘટે તો દ્રવ્યાનો ગમે છે. એટલે સિદ્ધો લઈએ તો કે યથાર્થ પ્રકારે ઉદાસીનતા આવે તો જીવને અધ્યાત્મ દશા આવે. એમ તો કદાચ કદાચીએ કહ્યું કે અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા વિષય પ્રત્યે ઉદાસીનતા છે અને મહત્પુરુષના ચરણ કમળ ઉપાસના ના કરે છે આ પણ દર્શન ગુણના અનુભાવને ઘટવાનો મોક્ષની ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અને સર્વથી સુગમ ઉપાય છે. એમ છતાં ઉદાસીનતા પણ આવે છે, નિર્મળતા પણ આવે છે, મહાપુરુષના ચરણ કમળની ઉપાસના એટલી ઉપાસના શબ્દ છે. ઉપાસનાના બળથી બળવાનપણે ઉપાસના એ પરિણામ દૂરથી આવે, તીવ્રપણે આવે, બળવાનપણે આવે, પણ એ સિદ્ધાંત અવશ્ય છે કે ઉપદેશ બોધ પરિણામ વિના સિદ્ધાંત બોધ પરિણમતો નથી કોઈને પણ. ઉપદેશ બોધ પરિણામ માટે ઉદાસીનતા આવે છે. ઉપદેશ બોધ પરિણમે ત્યારે મોક્ષ મને વૈરાગ્ય આવે છે એ વાત લીધી છે, પરંતુ એ પત્ર વાયરાને લીધી છે. વૈરાગ્ય પત્ર ઉદાસીનતા એ રીતે ઉપદેશ બોધને વૈરાગ્ય સાથે ઉદાસીનતા આવે તો ટકી શકે, નહીતર ઉપદેશ બોધ મળે ઉદાસીનતા કેટલાક સમય પૂરતી ટેમ્પરરી આવે અત્યંતે કેમ કે એવો ઉપદેશ બોધ તો અન્ય મતમાં પણ છે. જેવો ઉપદેશ બોધ જૈન મતમાં છે એવો ઉપદેશ બોધ અન્ય મતમાં પણ છે. એટલે સુધી તો બુદ્ધિ બધા બીજા એમને પણ પહોંચી છે, પણ જેવો સિદ્ધાંત બોધ જૈન મતમાં છે એવો સિદ્ધાંત બોધ અન્ય મતમાં કેમ કે સિદ્ધાંતિક પણ વસ્તુનું જે સ્વરૂપ છે એમાં કેટલીક વાત કેવળ જાણકૂતા છે એનો મતલબ હું આની એ વિશે છે. અને ઉદેશપૂર્ણમાં ટકવા માટે સિદ્ધાંત બોધ આવશ્યક છે. સિદ્ધાંત બોધની પ્રાપ્તિ માટે જેમ ઉપદેશ બોધ આવશ્યક છે તેમ જ ઉપદેશ બોધના ટકવા માટે સિદ્ધાંત બોધ આવશ્યક છે. આમ જુદા જુદા પડકારથી એકબીજાના એકબીજા પૂરક થાય છે, નહીતર એ પૂરક ન રહે તો વિકૃતિ આવ્યા વિના.
જે ઉપાસનાનું બળ કીધો, ઉપાસનાના બળથી ઉપાસના ઉપાસોથી પ્રસંગ પ્રાપ્ત થાય છે.
મહાપુરુષના ચરણ કમળની ઉપાસનાથી પરિણમે છે અને દર્શન ઘટે છે એ
થાય
છે. તીવ્રતા લે છે કેમ કે મહાપુરુષના ચરણ સમીપમાં અનેક જીવો જાય છે અનુસંધાનના પરિણામો એક ડિગ્રીના હતા એટલે બળવાનપણે બળવાનપણે ઉપાસનામાં શું થાય છે કે એમના જે વચનો છે એ એમથી આજ્ઞાને સુધાર છે અને આજ્ઞાને પાલન કરવામાં તો બળ જોયું છે આજ્ઞાને પાલન કરવામાં તો બળ જોયું કેવી રીતે કે પછી બધો સાંભળવાનું ભાગ્યું આજ્ઞા પાલન કરવા જતા પ્રતિબંધ ચરણ કમળ સેના છે ચરણ ના બે અર્થ થાય છે ભાષાની દ્રષ્ટિએ ચરણ એટલે બળ અને ચરણ એટલે વચન અને બે લાગુ કરવા એટલે કે સેવા પણ લેવી ભક્તિપૂર્વક સેવા પણ લેવાય છે અને ચરણ એમને એમના વચન એટલે કે બીજા ચરણ ચરણ છે બીજા ત્રીજા ચરણમાં કથા ચરણ શ્લોકના ચરણ કે નહીં ચરણ એટલે વચન નો અવયવ એને ચરણ કહે છે વચન વચન ના અવયવ વચન તે ચરણ એટલે એમના વચનો છે એ એમની આજ્ઞા છે અને એ બળવાન પણ એમનો ઉપાસ જેમ કે એમ કે તું તારા તારું અવલોકન કર તું વિજ્ઞાન કર પૂર્ણતાનું દર્શન કોણ કરે કે જેને એટલી કિંમત આવી હોય એ કહે કે મારે કરવું છે અને એમાં મારું પરમ કલ્યાણ છે માટે પોતાનું ભોગે મારે કરવું છે એવી તૈયારી પોતાની પરિણામોને તૈયાર પણ પ્રતિબંધને છોડી શકાય તોડી શકાય નહીં તો પ્રતિબંધ જે પોતા પણ અનાદિથી કરે છે પ્રતિબંધો પોતા કરેલા છે એને તોડવામાં બળ જોઈએ છે અને એ મહાપુરુષના પ્રત્યે અત્યંત અત્યંત પરિણામો મુક્તિના થતા સમય માત્રમાં કહે છે સમય માત્રમાં કહે છે બીજાને પતિ પુરુષ વચ્ચે તે આને સહજ માત્ર મૂકે છે માટે તેને સુગમ ઉપાય કર્યો છે અને એ ઉપાય શ્રેષ્ઠ પણ છે સુગમ પણ છે અને
એવું બળ પણ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે એવું બળ પણ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે
ઉપાસનાથી બળ પ્રાપ્ત થાય છે અને બળથી ઉપાસના પ્રાપ્ત થાય છે તે બીજા અંતર્ગત છે જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થપણે પરિણમે છે સંયમ એટલે પરપદાર્થ પ્રત્યે વિષયો પ્રત્યે જતા પરિણામો તે અસંયમ છે અને એ પરિણામો ઉદાસીનતાને કારણે રોકાય તેને સંયમ કહેવામાં આવે છે અથવા એ પરિણામો ઉદાસીનતાને કારણે ન ઉત્પન્ન થાય તેને પણ સંયમ કહેવામાં આવે છે જેમ જેમ સંયમ વર્ધમાન થાય એ ઉદાસીનતાના ફળ સ્વરૂપે છે તેમ તેમ દ્રવ્યનું યોગ યથાર્થ પરિણમે છે કારણ શું છે કે પર પદાર્થ પર વિષયો પ્રત્યે જત્યા જતા જે જીવના પરિણામો અને મુક્તિઓ છે તે મલિનતાની ઉત્પાદક છે મલિનતાની ઉત્પાદક વૃત્તિઓથી દ્રવ્યાનુ કેમ પરિણમે નિર્મળતાને લઈને દર્શનનો ઘટે અને દ્રવ્યાનુ પરિણમે અહીંયા દ્રવ્યાનુ પરિણમવાનો અર્થ અધ્યાત્મ તત્વનો આવિર્ભાવ થાય. અધ્યાત્મ ક્ષેત્રમાં, અધ્યાત્મના ભાવ ક્ષેત્રમાં પ્રવેશ થવો, આગળ વધવો, ફેર થવો, એ બધાને દરમિયાન પરિણામ કહેવાય એવું શબ્દ છે.
રાગજન્ય ઉદાસીનતા, રાગજન્ય ઉદાસીનતા એ જ્ઞાનજન્ય જે ઉદાસીનતાનું સ્વરૂપ શું છે?
રાગજન્ય ઉદાસીનતા છે તો રાગના આધારે
કાચ ટકતી નથી,
આધાર સાચર આયર ખોટો છે, તેનો આધાર લીધો એ ખોટો છે. જ્ઞાનજન્ય ઉદાસીનતા છે તો યથાર્થ છે. રાગ તો પોતે મૂલિત છે અને એ ક્ષણિક વસ્તુ છે, એનું ક્યાં સુધી પોતે જયારે ટકતી નથી, રાગ પોતે ટકતો નથી તો એના આધારે આવીને ઉદાસીનતા કેટલું ટકશે? જયારે રાગ પોતે અનિત્ય અને ક્ષણિક છે અને મલિન છે તો એ આધાર લેવા યોગ્ય છે એ વાત ન્યાય સંપત પણ નથી. જ્ઞાનજન્ય ઉદાસીનતા છે એમાં તો ચારે પડખા સરખાને મજબૂત થાય છે,
વસ્તુને અસર હું જાણીને
હા વસ્તુના સ્વરૂપ જ્ઞાન ને અનુસરે છે, વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જે ઉદાસીનતા આવે છે તે યથાર્થ છે. કેમ કે વસ્તુ સ્વરૂપમાં પરમાણુમાં સુખ નથી, સુખ ગુણ નથી અને સુખને પર્યાય નથી અને સુખ આપે એવો કોઈ ગુણધર્મ પણ નથી, તેથી તેના પ્રત્યે ઉદાસ થવાય તો તે યથાર્થ છે. એ જ રીતે આ બાજુ આત્માના સુખ ગુણ છે અને આત્મામાં છે તે સુખ પરિણમે છે અને એ નિરાકુર અલૌકિક સુખ છે. આ પોતા જેને લોકો સુખાભાસને સુખ કહે છે એવું તો નથી, અને શાશ્વત અને કાયમી અને અભ્યાવર છે અને પોતાના પુરુષાર્થને આધીન છે, પરાધીન પણ છે, સ્વાધીન સુખ છે. તેથી તે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને તે ઉદાસીનતાથી પ્રાપ્ત થાય છે. એવું બધું પ્રાપ્ત થતું નથી.
અનંત કાળમાં અનંત વાર જે ઉદાસીનતા આવી રાગ રીતે થતી,
ભેટ દુઃખ ગર્ભેટ જ્ઞાન ગર્ભેટ માયા ગર્ભેટ લોભ ગર્ભેટ સુખ દ્વેષ ગર્ભેટ ક્રોધ ગર્ભેટ અનેક પ્રકારે આવે છે. એ ઉદાસીનતા અને ખરેખર ઉદાસીનતા નથી. ગુરુજી મૈત્રીના શબ્દોમાં કહીએ તો તે ઊંધાયેલો પ્રસાદ છે, ઉદાસીનતા નથી પણ ઊંધાયેલો દબાયેલો પ્રસાદ છે.
મૂલ્યાંકન જ્ઞાનમાં મૂલ્યાંકન વાસવાથી
જ્ઞાન તો મૂલ્યાંકન કરે છે અને તેથી તેનું બળ પણ અસાધારણ ઉત્પન્ન થાય છે. જ્ઞાન બળ જેવું કોઈ બળ નથી કે જગતના કોઈ પણ પદાર્થોના પ્રસંગોથી એ હલી શકતો નથી, વજ્રપાત થાય તો જ્ઞાનીને હલવાનું ચિત થવાનું કારણ બનતો નથી. જેમ જેમ સંયમ વર્તમાન થાય છે તેમ તેમ પ્રજ્ઞાનો યથાર્થ પરિણમે છે, પરિણમનમાં યથાર્થ રહે છે. એ સંયમ સમય પ્રસંગનું નિર્ભરત્વ છે અને તેનું કારણ પણ દુર્ગા પ્રયોગ થાય છે, સાયકલ લીધે છે. સંયમ વર્તમાન થાય છે તેમ દુર્ગાનું યોગ પરિણમે છે. સંયમ વર્તમાન થવાનું કારણ શું? એ સમય દર્શનનું નિર્મળ મોક્ષ માર્ગની વાત કરી છે. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શનનું નિર્મળ પણ હોવાને લીધે સંયમ વર્તમાન થાય છે. કેમ કે વ્યાસથી ત્યાં જે વૃત્તિઓ સુખાભાસને કારણે જતી હતી એ આપોઆપ એટલે સમૃદ્ધના નિર્મળતાપણાને કારણે સમૃદ્ધતા થાય છે અને એ સમૃદ્ધનું નિર્મળપણ થવાનું કારણ પણ દ્રવ્યાનું યોગ પરિણામ એ છે. દ્રવ્યાન યોગ છે, દ્રવ્યાન યોગનો અભ્યાસ છે, દ્રવ્યાન યોગ સંબંધી જે પૂર્વે પ્રયત્ન કર્યો તે સમૃદ્ધનું કારણ છે. એટલે કે પહેલા મોક્ષની ભૂમિકામાં ઉપદેશપૂર્વક સિદ્ધાર્થમાં આવ્યો અને દ્રવ્યાંગ કરી સમય દર્શનની પ્રાપ્તિ કરી બધી સરળતા નિર્મળતા જે ગુણો આવા જ નહીં તો ભૂમિકામાં આવ્યા મોક્ષની ભૂમિકામાં આવ્યા. સમય દર્શન પરિણામો સમય દર્શન પરિણામમાંથી એની નિર્મળતાથી સંયમ વર્તમાન થયો. જેમ જેમ સંયમ વર્તમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ થાય અધ્યાત્મ દશા યથાર્થ યથાર્થ ઉપરની દશા અધ્યાત્મને પરિણામ થઈ જાય છે. જીવ મોક્ષ પ્રત્યે આગળ વધતો જાય છે સ્વસ્થ કે ચાલે છે. સામાન્ય પણ આ પત્ર ઉપર તો પત્ર પ્રશ્ન નો પત્ર આવ્યો હતો ને હવે યાદ આવ્યો. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. સામાન્યપણે તો એ વાતની યોગ્યતા આપણી સુલભ નથી. એટલે સર્વસાધારણ બધા જીવો બધા ક્ષેત્રમાં આવેલા બધા જીવો દ્રવ્યાનુયોગની યોગ્યતા પામે છે એમ બનતો નથી. શું કોઈ કોઈ મહાભાગી જીવો છે એ બધો આવે છે, બાકી બધા ઉપર ઉપરથી સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મા પરિણામી કોણ પામે? આત્મારામ પરિણામે પરમ વિચાર દ્રષ્ટિમંત પરમ અસંગ્યવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્રો છે. મુનિ દશા વાળા તો મુખ્ય પાત્ર છે. ગૌણ પાત્રમાં સમય દ્રષ્ટિ અભિધાન એથી પછી સાત નીચેની ભૂમિકામાં મોક્ષો આવે છે. એમાં ઉત્કૃષ્ટ મોક્ષો આવે છે. જગન્ય અને મધ્યમ કોટિના મોક્ષો દરમિયાન યોગ પરિણામના પાત્રતામાં આવતા નથી. ઉત્કર્ષ મોક્ષો કે જે જ્ઞાન દશા પામવા યોગ્ય થયો છે તે મોક્ષો દ્રવ્યાંગ યોગ પામવા માટે અધિકારી થાય છે અથવા અધ્યાત્મ દિશામાં આવવા માટે અધિકારી થાય છે. મુખ્ય પાત્ર નિર્ણય વાત કરી છે. મુખ્ય પાત્ર તો માનવીઓ છે કે જે નિરંતર અધ્યાત્મ દશામાં વિચરે છે એને જીવન મુખ્યપણે છે. કોઈ મહાપુરુષના મનન અર્થે પંચાયતી કાર્યનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. એ કોના માટે લીધું છે એ બાજુ નથી. સાતસો છાસઠમાં જે આ છે એ પંચાસ્તિકાએ ના અર્થ લખ્યા છે. પ્રત્યેક ગાથાના વિપુલાચાર્યની પ્રત્યેક ગાથાના અર્થ લખ્યા છે. એટલે સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું તે મનન અર્થે આ સાથે
કારણ
છોડ્યા એકદમ ભિન્નતાની વાતો છે.
વિરામ પામે છે, અટકી જાય.
તે આ પુરુષના વચન પોતાના તે આ પુરુષના વચન તારા અંતકરણમાં કોઈ દિવસ કરી ઢીલા પણ કરવા જેવા નથી. તારે શું કહેવું, સમાધિ નું રહસ્ય એ છે, સમાધિ છે, આત્મસ્થિરતા રહી જાય, આત્મામાં આત્મા જામી જાય, એનું રહસ્ય ઉત્તારણ કરવા જોઈએ. બે દ્રવ્યોની ભિન્નતા લીધી ને સિદ્ધિ, ભિન્ન છે પછી એની સાથે જીવ રાગથી કે પ્રેષથી કે મોહથી જે સંબંધ જોડે એમાં દુઃખની પ્રાપ્તિ સિવાય બીજું કઈ પ્રાપ્ત થાય એવું તો છે નહીં. કોઈ પરમાણુની પ્રાપ્તિ તો કદી કોઈને થઈ નથી, પરમાણુની તો નહીં પણ પરમાણુના કોઈ ગુણની કે કોઈ પર્યાયની પણ પ્રાપ્તિ કોઈને થઈ નથી. તેથી જીવ સ્વરૂપમાં સ્થિર રહે એ સંભવિત છે, શક્ય છે. એવું જે શ્રદ્ધા જ્ઞાન એમાં જે અચળ સ્થિતિ કયા કારણે કે સ્વરૂપમાં જે સુખ છે એ સુખના અનુભવના કારણે જે જીવ સ્થિર થઈ જાય છે, જામી જાય છે, એનું જે રહસ્ય છે સિક્રેટ કારણ છે, જે બહાર દેખાડી નથી શકાતું એવું જે કારણ છે એ તંદ્રનું યોગનું ફળ છે. હવે એનું ઘણું મહત્વ આવ્યું છે, શુદ્ધ ધ્યાનથી માંડીને બધી બધી ભૂમિકામાં એ લાભ લીધી છે. પુરુષોને પણ એ લાભનું કારણ છે, જ્ઞાનીને પણ લાભનું કારણ છે, મુનિને પણ લાભનું કારણ છે. સિદ્ધિ ની વાત કરે છે, આત્મા સ્વરૂપને પામે, સ્વરૂપ સમાધિને પામે અને દુઃખથી મુક્ત થાય, સર્વ પ્રકારના દુઃખથી અને સર્વ પ્રકારના દ્વેષથી મુક્ત થાય એ એક જ હેતુથી કારણ નીકળ્યા છે. આમાં સત્ય વાત આવે છે અને વિષય પણ એ રીતે સીધો એજન્ડા હોય એટલે અસરકારક નીકળે છે.
દરમિયાન અભ્યાસ કરે છે, અભ્યાસ કરતા પણ દર્શન તો આવતી નથી, સમજો નથી
એમ પણ લક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી જ્ઞાન, સ્વલક્ષી સમજણ નથી. સ્વલક્ષી સમજણ હોય એવું થાય પછી એ સમજણ અગિયાર નવ વર્ષ સુધી ભૂલે જાય. સ્વલક્ષી જ્ઞાન કર્યું થતું નથી. સ્વલક્ષી જ્ઞાન શ્રદ્ધાને ફેરવી શકતું નથી, જે ઊંધી શ્રદ્ધા છે એને બદલવા સમર્થ નથી. જેમ રાગથી સમ્યક શ્રદ્ધા ન થાય, ગમે તો બહુ મંદ કશાયનો રાગ કરે તો તેથી કઈ સમ્યક શ્રદ્ધા થાય અને નવ તત્વના રાગથી પણ સમ્યક શ્રદ્ધા નથી થતી. એવું શાસ્ત્ર ના હાથથી પણ સમય શ્રદ્ધા કોઈ વિકલ્પ નથી. એ તો દ્રષ્ટાંત છે. જ્ઞાન થી જે ઊંધી શ્રદ્ધા છે એ કલ્પી ને સુધી શ્રદ્ધા પ્રલક્ષી જ્ઞાન વડે શાસ્ત્ર ઉપચાર તો શાસ્ત્ર અભિનિવેશ એવું દુર્ગુણ ઉત્પન્ન થાય. પ્રલક્ષી જ્ઞાન આત્મરૂચિને ઉત્પન્ન ન કરી શકે, આત્મિક પુરુષાર્થને ઉત્પન્ન ન કરી શકે અને આત્મિક સંયમને પણ ઉત્પન્ન ન કરી શકે, આત્મિક સુખને પણ ઉત્પન્ન ન કરી શકે. કાંઈ નથી, પ્રલક્ષી જ્ઞાનમાં એ પ્રકારની યોગ્યતા નથી. સ્વલક્ષી જ્ઞાન જ એ બધા ગુણોનું ઉત્પાદન છે. એટલે મુમુક્ષ જીવ વ્યર્મયોગનો અભ્યાસ કરે તો પણ એ વિચારવા યોગ્ય છે કે સ્વરક્ષી ચાલે છે કે ઉપરલક્ષી ચાલે છે. કોઈ પણ અંશે સ્વરલક્ષી હોય તો પાછો પડે, નહીતર એમને મહેલો જાય. કોઈ પણ અંશે ઊંડે ઊંડે પણ સ્વરલક્ષ હોય એટલે થોડું પણ એમ હોય કે નહીં મારે આત્મ કલ્યાણ કરવું છે તો છતાં એને અંદર ચેન્જ કરી દે. જે ખરું કરવાનું તો ભૂલી જાય પાછા વળે તો એનું કારણ પણ ઉડે ઉડે એને પોતાને આત્મકલ્યાણ કરવું છે એ વાત એને ક્યાંય પોતે રસ્તે આગળ વધવાની એટલું થોડું અલ્પ પણ સ્વલક્ષ છે એ આટલું કામ કરી જાય છે. તો એકદમ સ્વલક્ષી વિચારણા હોય, સ્વલક્ષી સ્વાધ્યાય હોય, સ્વલક્ષી પ્રયત્ન હોય, કાંઈ થાય થવાનો પ્રશ્ન રહેતો નથી. મુક્ત થવા અન્ય ઉપાય પણ સરળ બુદ્ધિ મુક્ત થવું હોય તો આ જ ઉપાય છે. કોઈ પણ રીતે દર્શન ગુણનો અનુભવ થકે નહીં, કોઈ પણ રીતે એટલે પૂરા પ્રયત્નથી, પૂરા પ્રયત્નથી યથાર્થપણે દર્શન ગુણનો અનુભવ ઘટે અને અધ્યાત્મ દશામાં દવાયેલું પરિણામ એટલે અધ્યાત્મ દશામાં ગુણ તો સર્વરૂપથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. સીધી લાઈન તો વિચાર છે. ધ્યાન જાય છે સંપ્રદાયમાં પણ એ સ્થિતિ છે અને અન્ય મતમાં પણ એ સ્થિતિ છે. ચારિત્રમોના પરિણામને મોટું અનિષ્ટ ગણાય છે અને ચારિત્ર ગુણના પરિણામને મોટો અપરાધ ગણાય છે અને એ મટાડવા માટે શું કરવું એમ ફાફા મારે છે. કેમ કે બીજા કોઈ દર્શન ન કરવો કે ચારિત્ર ગુણ જાય દર્શન ગુણ જતી થઈ એવું પ્રયોગ હોતી છે. પછી ચારિત્ર ગુણનો વારો આવે, ક્રમ પણ એમ છે. દર્શન ગુણ એમ ને ભાઈ અથવા એ જાય મતે શું થાય એની કઈ ખબર હોય નહીં, એ સંબંધે નો ઉપાય જાણવાનો હોય નહીં, અને ચારિત્ર મૂળના પરિણામો ઘટાડવા માટે કઈ ને કઈ યુક્તિ આગમ કે અનેક પ્રકારના કોઈ પ્રયોગ કરે તો એથી કઈ મૂળ માટે તો કોઈ કામ થવાનું નથી. ટેમ્પરરી બંધ પડે પાછો પણ રેલ જાય, આ સ્થિતિ થાય છે. અને એ ભૂલ લગભગ કરે છે. જ્ઞાનીઓનો એક ઉપદેશ એવો છે, એ દર્શન મો પ્રતિ ધ્યાન કેન્દ્ર છે. દર્શન મો નો અનુભવ ઘટે છે એવું કઈ કરે છે કે નહીં જો પહેલા અને એમાં પણ જે જ્ઞાની પુરુષનું પ્રત્યક્ષ રૂપ છે એ બહુ મોટું કારણ પડે છે અને સહેલું પણ જીવને પણ સહેલ પડવાનું બીજું કારણ એ છે કે પ્રત્યક્ષ રૂપથી માર્ગદર્શન પણ મળે છે. એટલે દર્દી સુપરવિઝનની નીચે છે તમારો, ડાક્ટરના સુપરવિઝનની નીચે છે તમારો નથી. એટલે ઓટોમેટિક એ કામ સરળ બની જાય છે, વધારે સરળ. પણ ભાવનગર માં આવે ત્યારે 12 મહિને 1000 રૂપિયાની વાત થઈ હતી. તો ઓછા લાગે તો બાર મહિને સો થયા ને ઓગણીસો ને બાર 100 વર્ષ પહેલા 10-15 રૂપિયાના પગાર હતા માણસ નીકળી જાય માણસ. ત્રણ પત્રો પ્રાપ્ત થયા છે. કાંઈ પણ વૃત્તિ નહોતા અને તે કરતા વિશેષ અભિમાન વર્તે છે તેમજ કૃષ્ણના પ્રમાણમાં ચાલતા ગણાઈ જવાય છે અને તેને વૃત્તિ રોકવાનું સામર્થ રહેતું નથી ઇત્યાદિ વિગત તથા સમાપના અને ગણપતિ રાક્ષસને રાક્ષસીના યોગ વાસ્ય સંબંધી પ્રસંગને જગતભાવ ટાળવા માટેમાં વિશેષતા નથી તે વિગત વાંચી છે. આ ત્રણ પત્રોમાં આટલી આટલી વિગતો હતી. ત્રણ પત્રોમાંથી એક એક પત્રની વિગત વાંચી છે અવતાર ચિંતમાં એમાં જે એમના પરિણામો છે એવા જ પ્રકારના પરિણામો મુમુક્ષુને થતા હોય તો એના માટે આ પત્ર બહુ ઉપયોગી છે. જેમ કે કાંઈ પણ વૃત્તિને રોકતા તે કરતા વિશેષ અભિમાન વર્તે છે. શું બતાવે છે કેશવલાલભાઈની વાત કે આ કેશવલાલભાઈને પોતાના પરિણામોનું સૂક્ષ્મ અવલોકન છે કે પોતાના પોતાની વૃત્તિઓને રોકે છે. વૃત્તિઓને રોકવી તો સારી વાત છે પણ વૃત્તિઓ રોકવા જતાં એક બીજું અનિષ્ટ ઉત્પન્ન થાય છે અને તે એક જે વૃત્તિ રોકી એનું અભિમાન થઈ જાય છે કે મેં આ છોડ્યું. જે પદાર્થ એ વૃત્તિ રોકી તે વૃત્તિ રોકી એનો અનુભવ મને આટલો ત્યાગ કર્યો એનું શું કરવું કે અવલોકન તો ખબર પડે ખબર ન પડે અનુભવ જાય ખબર ન પડે. શાસ્ત્ર વાંચે અને શોષણ જ્ઞાન વધે પણ શોષણ જ્ઞાનનો અહમ જે છે ત્યારે ખબર પડે બહુ સૂક્ષ્મ અવલોકન હોય એને એમ ત્યાગ સંયમ વ્રત પછકાર કઈક કરે અને એનો અહંકાર થાય તો એને અવલોકન હોય તો જ ખબર પડે. એ પત્રો વાંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો સારું અવલોકન છે. આત્મા સ્થિતિ બહુ સારી છે. આર્થિક સ્થિતિ બહુ સામાન્ય આત્મા સ્થિતિ ઘણી સારી છે.
અહિંતાનું મંદિર વાત લખી છે આ પત્રમાં. અહિંતાનું મંદિરનું સ્વરૂપ અનુભવથી એમ સમજાય છે
પછી લખે છે કે કૃષ્ણના પ્રવાહમાં ચાલતા ગણાઈ દેવાય છે એટલે પૈસા મેળવવા પૈસા કમાવવા એનું પરિણામ પ્રવાહ જોરથી ચાલે છે. એ પ્રવાસ કેમ કે એમાં વેગ છે અને એમાં અમારા આત્મા વિકલ્પો આવે છે વારંવાર આવે છે એટલે પ્રવાહ છે અને એમાં એટલી હોશ ગતિ છે તો હું તો નહીં જાણું છું, આ મારી હાલત છે. અને એને રોગાનો સામર્થ્ય મારો રહેતો એનો અર્થ શું થાય છે કે હું રોકવા માંગુ છું પણ રોકાતા નથી, આ મારી સ્થિતિ છે. અને પૈસા કમાવાનું પરિણામ ઝડપથી આવે છે, સાથે સાથે એમ પણ થાય છે કે આ પરિણામ રોકવા જોઈએ પણ મારી શક્તિ કામ કરતી નથી. એટલે સુધી એનું પોતાનું અવલોકન છે કે મારી શક્તિ કામ કરતી નથી. મારી બાબત આ પ્રકારના પરિણામમાં તો હું હારી જાઉં છું. ઇત્યાદિ વિગત એ પોતાના પરિણામની વિગત તથા એમને જે વાંચ્યું છે યોગ વાસિષ્ઠ જે વાંચ્યું છે ક્ષમાપના લખી છે, પોતાનું પ્રત્યે પોતાના અપરાધોને ક્ષમાપના લખી છે. આદરો ચાલે છે ને, પર્યુષણ ગયા એટલે ક્ષમાપના લખી છે. અને યોગ વાસિષ્ઠ મુસલમાનની જે કર્તવ્ય રાક્ષસનો પણ એક પ્રકરણ આવે છે આશ્રમમાં, લોકોને જે ભ્રમ થાય છે જગતમાં એ ટાળવા માટે આવો કોઈ પ્રસંગ શાસ્ત્ર કરતા એ ઉપજાવો લાગે છે, કાલ્પનિક પ્રસંગો એવું લાગે છે. રાક્ષસી છે એ રાક્ષસી રાક્ષસ જેમ અનેક પ્રકારની અંજાણ કરે બીજાને શું કરે છે ને પછી એ જ રાક્ષસ એને ભોગ મળે છે ને પછી પાછી મળી જાય છે, ભોગ પામે છે ને એ બધા કોઈ વાર્તા છે. જેવું તમે યાદ છે વાંચ્યું છે બધું એવું તમે યાદ છે. એ જગત ભ્રમ ટાળવા માટે એમાં જે વિશેષતા લખી એ બધી વિગતો લખી તે વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો કરવાનો ઉપયોગ ચાલે નહીં કે ચાલે તો ટકે નહીં એવી એમની સ્થિતિ છે, જેથી પત્રને પહોંચ પણ બનતા રહી જાય છે. ઘણા પત્રની પહોંચ પણ બનતા નથી, આગળ પડાવીએ અને ઉત્તર લખવાનું બને નહીં. સંક્ષિપ્તમાં તે પત્રોના ઉત્તર નીચે લેખા ઉપરથી વિચારવા યોગ્ય છે. એમ કરીને એમણે 1 2 3 4 5 પાંચમાં લખ્યું છે. હમણાં યોગ વાસિષ્ઠના પ્રથમ 2 પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુખ્ય વિશેષ કરીને લક્ષ કરવા યોગ્ય છે. રાક્ષસી વાસિષ્ઠનું પ્રકરણ તમારે કામનું નથી એમ કે છે, બીજા ગ્રંથો હોય તો મહાત્મા મુમુક્ષ બાકી લક્ષ કરવા જેવો નથી. બહુ સારો પ્રકરણ છે, યોગ વાસિષ્ઠ છે બહુ સારા પ્રકરણ છે. શ્યામચંદ્રજીનો પ્રસંગ છે, અન્યમતમાં આવું પ્રકરણ છે એ વાંચીને આશ્ચર્ય. શાસ્ત્રકર્તાઓ આવા સરસ પ્રકરણ લખે છે એ પણ આશ્ચર્યકારક થાય. મોક્ષની ભૂમિકાની એવી વાતો, વૈરાગ્યની એવી વાતો ઉપલબ્ધ ગ્રંથોમાં જોઈ નથી. જે શાસ્ત્ર રહ્યા છે તો બધા સમજના અનુસાર પરંપરાના રહ્યા છે, એની પર જે વાત બહુ સારી એટલે એમને ભલામણ લખી છે. મોક્ષોને જે ભલામણ લખી છે એ ધ્યાન ખેંચવા જેવી વાત છે, માટે લખી છે. હવે લાગે પણ આવું સૂજે છે, વૈરાગ્યમાં આવી આવી વાતો સમજે છે, મુક્ષતામાં આવી આવી વાતો સમજે છે. છે એ બાબત માં એમને સંક્ષેપમાં સમજાવી દીધું કે જે ધ્યાન દેવા જેવી નથી વાત છે, કે તમારા કામની વાત એટલે એ બધું માથું મારવાનું છોડી દીધું.
દેવજી મંદર ભગવાન નો જય હો પરમ.